બોલો સ્વામી નારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી નારાયણ મુનિ દેવ કી જય. મહાત્મા સંત વિદુરજી કહે છે, હે રાજા, સજ્જન વ્યક્તિ કોઈ દિવસ કોઈ ગાળ દે, નિંદા કરે, તો એના જેવો વર્તાવ કરતો નથી, પણ એમ માને છે કે ગાળો દે છે, મારી નિંદા કરે છે, એમાં મારા પુણ્યનો વધારો થાય છે, કંઈ ઓછું થતું નથી. ગાળ આપણને કોઈ દે, આપણે લઈએ તો આપણને લાગે, ન લઈએ તો જેને આપ્યું હોય એને એને રહી. ભગવાન બુદ્ધની વાત છે, એક નગરમાં કહેલા. બગીચામાં પોતે એકલા બેઠા હતા, એમાં એક વ્યક્તિ આવી ભગવાન બુદ્ધને મન ભાવે એવી ગાળો દેવા માંડ્યો. કારણ કે એને એના છોકરાને સાધુ કરી દીધો હતો, બહુ ગાળો દીધી. ભગવાન બુદ્ધ મૌન રહી સાંભળતા રહ્યા. છેલ્લે પેલા વ્યક્તિએ કીધું, તું એટલો બધો મૂર્ખ છો, નીચ છો, કે મારી એક પણ ગાળ તને અસર કરતી નથી. સામે જવાબ દે તો ઉપાધિ થાય. અગ્નિનો તણખલો હાવ નિર્જન જંગલમાં પડે ધરતી ઉપર, તો એ કાંઈ કરીએ કે ના કરીએ? પણ ગંજી ઉપર પડે તો ભડકો થાય, પેટ્રોલમાં પડે તો. એમ આવા લોકો અમુક હોય છે જે સતત આવું જ ક્રિયા કરતા હોય. તો એટલી બધી ગાળો દીધી, ભગવાન બુદ્ધે કંઈ જવાબ ન આપ્યો ને. પછી આ કંટાળી ગયો, એટલે તને કંઈ થતું નથી? કે મને શું થાય? પછી પ્રભુ બોલ્યા, અરે હું તને આટલી બધી ગાળો આપું છું. ભગવાન કે, જો ભાઈ, તારા ઘરે કોઈ વ્યક્તિ આવે તો એનો અતિથિ સત્કાર તો કર ને. તો કે હા કરું ને. તું શું એને આપ? એને જળ આપું, એને ફળ આપું, એને અન્ન આપું. આ એને તરસ ન હોય અને તારું જળ ન સ્વીકારે તો એ કોને રહે? તો કે તું મારા ઘરે જ રહી ને. એને ભૂખ ન હોય તો તારું અન્ન ન સ્વીકારે તો એ કોને રહે? તો કે એ મને જ રહે. બસ એમ, હું આ તારા ગામનો અતિથિ છું, તેમને બહુ આપ્યું, મારે એની જરૂર નથી, એટલે હું સ્વીકારતો નથી. તો એ મારે જોતું નથી તો તારા ઘરે જ રહેવાનું છે. ઢીલો ઢહ થઈ ગયો, વંદન કરીને ભાગી ગયો. અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એવી ક્રૂરતા ભરી વાણીથી આપણી નિંદા કરે, આપણને ગાળે દે, અહીંયા ઓરિજિનલ શબ્દો વાંચું. જે મનુષ્ય મર્મને ભેદનારી ક્રૂર તથા કઠોર વાણી રૂપી કાંટા વડે મનુષ્યોને પીડા કરે છે, તેને મનુષ્યોમાં મહાહતભાગી સમજવો, અને તે પોતાને મોઢે મેલું બાંધીને વહે છે એમ જાણવું. હવે જેના મોઢામાં જ તે નકરો ઉકળો ભીરો હોય, એમાંથી સુગંધ આવે ભાઈ ક્યારે? એ કોઈનું સારું બોલીએ કે એ ગમે એને પકડે, એ ખરાબ જ નીકળવાનું છે. હે રાજા, દુર્યોધન અને શકુની કદાચ પાંડવોની નિંદા કરતા હોય, એમાં વાંક પાંડવોનો નથી, પાંડવો તો સજ્જન છે, પણ આના મોઢામાં જ ઉકળો છે, પછી હું? મરી ગયેલું કૂતરું પડ્યું હોય અને પછી ત્યાંથી હવા જેટલી આવે એમાં સુગંધ હોય ભાઈ? હે, એમ ઘણાય મોઢે આવો ઉકળો અને ગંદુ બાંધીને જ ફરતા હોય છે. અહીંથી જે નીકળે એ એમાં દુર્ગંધવાળું થઈને જ નીકળે. માણસનો પરિચય જ ત્યાં થઈ જાય છે. હે રાજા, પણ સજ્જન અને વિદ્વાન પુરુષો, સારા માણસો, એને પોતાના પુણ્યનો વધારો સમજે છે. એ મહારાજ, આ મનુષ્ય જેવો સંગ કરે એવો થાય છે. યદિ સંતમ સેવતિ યદ સંતમ તપસ્વિનમ યદિ વા સ્તેનમ એવ વાસો યથા રંગવશમ પ્રયાતિ તથા સતેષામ વશમ અભ્યુપેતિ. શ્વેત વસ્ત્ર એટલે ધોળું વસ્ત્ર જેવા રંગમાં નાખો એવા રંગનું થાય. લાલમાં નાખો લાલ થાય, કાળામાં નાખો તો કાળું થાય, પીળામાં નાખો તો પીળું થાય. એમ આ માણસ સ્વતંત્ર છે. એને ચોરની સાથે રાખો તો એને ક્યારેક ચોરી કરવાનું મન થાય, થાય કે ન થાય? ક્યારેક થાય. એક ઘંટીએ ચાર જણા બેસે ને, ત્રણ જણા ચોરી કરતા હોય, એક હારામ હારો હોય, એને કોઈ દાડો સંકલ્પ ન થતો, ઓલા રોજ એકાદો હેરવી જતા હોય, તો આને અઠવાડિયે કે મહિને કે બે મહિને કે છ મહિને એમ થાય કરું આપણે એકાદો લઈ ગયા હોય સારું, થયા વિના રહીએ જ નહીં ભાઈ. ઓલા બ્રાહ્મણની વાત આવે છે ને, પવિત્ર બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ, સમર્થ બ્રાહ્મણ, જ્યોતિષ જોવે, ચોરનું ગામ, બધા જ્યોતિષ જોવરા. એક વખત આવ્યા, બાપુ જ્યોતિષ જોઈ દો. શા માટે? ચોરી કરવા. તો કે એ હું ન જોઈ દો, લગ્નનું હોય તો જોઈ દો મુહૂર્ત. ચોરી કરવા જવાનું મુહૂર્ત હું જોઈ દઉં? મારે એવી દક્ષિણા? અરે બાપા, બીજા કરતાં વધારે મળશે હો. હા, તો ભૂદેવને મનમાં એમ થયું કે આપણે કાં ચોરી કરવી, આપણે જ ખાલી મુહૂર્ત જ કાઢી દેવું છે ને, એમાં વાંધો હું છે, આ પૈસા ભાળે એટલે વાંધો હું જ થઈ જાય. હા, એટલે કે સારું લાવો મુહૂર્ત જોઈ દો. આ મુહૂર્તમાં જાજો, ચોર ગયા બરાબર ફાયદો થયો, બાપાને આપ્યા આવા ઢગલો ભરીને દક્ષિણા, બાપા રાજી થઈ ગયા, બાપા કાલનું જોઈ દો. જોવા માંડ્યા પછી બાપાને એમ થયું, આહા હા, આટલી બધી દક્ષિણા આપે છે તો આ ચોરી કેટલી કરી લાવતા હશે. બાપાએ એક દાડો પ્રસ્તાવ મૂક્યો, જો ભાઈ દક્ષિણાથી નહીં આલે તો ચોથ ભાગ મારો તો જોઈ દો. ઓલાને ફાયદો બહુ થતો હતો એટલે એને એમ થયું કે હું વાંધો, ચોથો ભાગ આપવામાં આપણને હું વાંધો. સારું બાપા, જે ચોરી થાય એમાં ચોથો ભાગ તમારો. ચોથો ભાગ લેવા માંડ્યા તો બાપાને એક દાડો એવો વિચાર આવ્યો, આ લોકો ચોરી કરવા જાય છે ને ચોથો ભાગ જ મળે છે, હું જ મુહૂર્ત જોઈને હું જ ઠપ કરું તો વાંધો હું જ. બાપા ઉપડ્યા, એ તો રાજદરબારમાં ઉપડ્યા. હવે ચોરનું કામ કાંઈ આ વિદ્વાન બ્રાહ્મણ થોડા મુહૂર્ત જોઈએ કે, પણ એનું થોડું કામ છે ભાઈ. હે, ચોરી કરવા ગયા તો ખરા, તો ભાત ભાતના ખજાના રૂપું જોયું, એને એમ થયું કે આ ચાંદી લઈ જાઓ. તરત શાસ્ત્ર યાદ આવ્યું, ક્યારે ચાંદીની ચોરી કરીએ તો આ નરકમાં જવું પડે, ચાંદી ન ચોરાય. હોનાનો ઢગલો હતો, હોનું જોયું, તારું હોનું ચોરીએ તો તારું આ રવરવ નરકમાં જવું પડે, હોનું ન ચોરાય. તો કે ઝવેરા જ ચોરું? તો કે હા, એ ચોરાય નહીં, હા ચોરીએ તો ઉપાધિ થાય. એમનામ કરતાં કરતાં બાપા રાજભવનમાં આવ્યા, રાજા હોતો તો ને ત્યાં પહોંચી ગયા ઠેઠ, અને થોડોક ખડખડાટ થયો ને, ત્યાં બધા સૈનિકોને એમ થયું શું છે, તે બાપા હંતાઈ ગયા રાજાને ઢોલિયાને હેઠે. ગોર બાપા હો, ત્રિપુંડ તાણેલું, માળાઓ પહેરેલી, આવા તો કાંઈ ચોર હોય? એમાં રાજા સવારના પહોરમાં વહેલો જાગ્યો, વિદ્વાન રાજાએ બહુ વિદ્વાન, અને હેઠે હૂતેલો એ તો એના કરતાં વિદ્વાન. રાજા હવાના પહોરમાં વર્ણન કરે છે પોતાની સંપત્તિ અને પોતાના સુખનું, આહા હું કેટલો સુખી છું. શ્લોકમાં હું કેટલો સુખી છું, મારી અશ્વશાળામાં ઘોડાઓ હણહણે છે, મારી હાથીશાળામાં કેટલા હાથીઓ છે, મારી રાણી મારી કયાગ્રી અને આજ્ઞાપાલક છે, મારા પુત્રો મારું માને છે, મારા સૈનિકો મારા મંત્રીઓ જી મહારાજ કહીને ઊભા રહે છે. આ ત્રણ પાદમાં વર્ણન થાય, શ્લોકના ચાર પાદ હોય તો છેલ્લું પાદ બને જ નહીં, વારે વારે એનું એ બોલે પણ છેલ્લું પાદ બને નહીં. કીર્તન બનાવ્યામાં કડી જોઈન્ટ થઈ પડે ને છેલ્લું પાદ સારું મેળ ન પડે. રાજા વિચાર કરે આ છેલ્લે વર્ણન શું કરવું, ઓલો નીચે હતા ને ભૂદેવ એનાથી રહેવાનું નહીં, ગદગદ્યા થવા માંડ્યા કે આ રાજા વર્ણન કરે છે પણ છેલ્લું પાદ ઉઠતું નથી, હવે મારે શું કરવું, રહેવાનું નહીં ને. છેલ્લે બોલ્યા કે તારી ઘોડશાળામાં આ જે કાંઈ છે, તારી રાણીઓને આ તે જે કાંઈ છે, એ આંખ વિચારણા પછી બધું આઈનું આઈ રહેવાનું છે મહારાજ, આવું એને ગોઠવી દીધું છેલ્લે. અને રાજાને બધું વાહ, કેવો ગજબનો વિદ્વાન છે, કેટલી સત્ય વાત કરી, તાળી વગાડી જોયું. એટલે ભાઈ નીચે કોણ છે તપાસ કરો, તપાસ કરીને ત્યાં તો ભૂદેવ ખંભે ઓલું લાલ ઓલું લખેલું, ત્રિપુણ તાણેલું, રુદ્રાક્ષની માળા પહેરેલી, હાથ જોડીને ઉભા રહ્યા. ભૂદેવ તમે અહીંયા ક્યાંથી? ભૂદેવે આખી વાત કરી, બાપા આમ થયું છે, ચોરના સંગે રહ્યો તો ચોર થઈ ગયો. અરે પણ તમારી જેવા વિદ્વાન બ્રાહ્મણ, અરે ગમે એને લાગે, હે ગમે એને લાગે. અહીંયા વિદુરજી મહારાજ કરે, યદી સંતમ સેવતી યદી અસંતમ સેવતી તપસ્વીનમ યદી વા સ્તેનમ, સ્તેન એટલે ચોર. સાધુની સેવા કરે ને સાધુની હારે રે તો એ ક્યારેક સાધુ જેવો થાય, અસાધુની હારે રે અને એના જેવો ક્યારેક એ થાય. આપણે બહુ જે માળા ફેરવતા હોય, બહુ ભજન કરતા હોય એને હારે રહીને તો આપણને ક્યારેક માળા ફેરવવાનું મન થાય. જે કાયમ ધારણા પારણા ચાંદ્રાયણ એકાદશી નકોડી કરતા હોય, હરિજયંતિ નકોડી કરતા હોય, એની હારે રહીને તો આપણે ભલે ને ભૂખાળવા હોય, છ મહિને તો એક જ વખત એમ થાય સારું આ સ્વામી આ ભાઈ એટલા બધા ઉપવાસ કરે છે, આપણે ક્યારેક તો કરીએ, થાય ને, થાય જ, મનમાં થયા વગર રહીએ જ નહીં. જે રોજ હો દંડવત કરતા હોય ને એની હારે આપણે મંદિર જતા હોય, આપણને દંડવત કરવાની ભયંકર આળા હોય તો પાંચ કરવાનું તો મન થાય કે ન થાય? અને જે રોજ હોટલમાં ઠપકારતો હોય, રોજ હોટલમાં ઠપકારતો હોય ખાવાનું, એની હારે રે તો આપણને ક્યારેક તો એમ થાય ભાઈ હાલો ને ખાઈ લઈએ, એમાં સ્વામી જ ના પડ્યા કરે, આપણને શું વાંધો છે, આ હોટલમાં બધી ચોખ્ખાઈ જ છે ને, ક્યાં વાંધો છે, આ આપણી સામે જ છે, આ બધું થાય જ તે ને ક્યારેક. એટલે અહીંયા એમ કહે છે કે હે મહારાજ, કોઈ દાડો ખરાબનો સંગ કરવો નહીં, સંગ હંમેશા સારાનો જ કરવો. અને હે મહારાજ, કોઈ અતિવાદમ ન પ્રવદેત ન વાદ્યમ એદ્યો અનાહત, કોઈની મર્યાદા ઓળંગીને અતિવાદ કરવો નહીં. અહીંયા વાદની વાત આવે છે, આપણે તેને ઘણી વખત વાદ વિવાદ નથી થતા, એની સાથે સંવાદ જ કરવો. વાદ કેટલા પ્રકારના શાસ્ત્રોમાં કીધા છે, વાદ વિવાદ વિતંડાવાદ સંવાદ અને વ્યર્થવાદ. વિવાદ તો બિલકુલ સારો નથી, વાદ ક્યારેક થાય, સંવાદ કરવો. વિદુરજી મહારાજ કહે છે સંવાદ કરવો, પણ વાદ અને વિવાદ તો ક્યારેક કરવો. વિતંડાવાદ, હાવ ખોટો વ્યર્થ પ્રલાપ, આ બધા એ કરીને માણસની શક્તિનો હ્રાસ થાય છે, એમાંથી કોઈ ફળ મળતું નથી. તમારે ઘણી વખત ઘરમાં થતું હોય બે જણને હોય કાંઈ નહીં અને એમાંથી ઊભું થતું હોય, એટલે આપણે આમ કહેવત પડે છે ને, ભેંસ પાગોળે ને છાસ સાગોળે ને ઘેર ધમાધમ, એ આ વાદમાંથી થાય, બીજે ક્યાંય થાય નહીં. બે મિત્રો હાલ્યા જતા હશે, એમાં રસ્તામાં સરસ મજાનું ખેતર આવ્યું બાજરાનું, એ આવડા આવડા મોટા ડુંડા, એમાં એક મિત્રે કીધું કે આવડું મોટું ખેતર છે, આમાં કેટલોક બાજરો થાય? બોલતું જઈ પેલો કે 250 મણ તો થાય જ. કે દેખે ના 250 નહીં થાય, હું બીજો કે તો હું ખેડૂતનો દીકરો છું, મારા લોહીમાં આના ગુણ છે, મને ખબર હોય 500 મણ પૂરો થવાનો. બોલો કે ન થાયેલા 500 મણ, 250 જ થાય. બોલો કે થતા હશે 250? કે છે 500 જ થવાનું, 1 કિલો ઓછો ન થાય, 1 કિલો વધારે ન થાય, 500 જ થાય. હવે રહેવા દે ને, હવે તું એમ નામ કરતાં કરતાં એટલા તતે છેડા, એટલા તતે છેડા ગાળાગાળી આવ્યા. ગાળાગાળી કરતાં કરતાં મારામારી થવા માંડી. એવા બાજા એવા બાજા, ત્યાંથી કોઈ સજ્જન માણસ નીકળ્યો, એને એમ થયું કે આ બે શું મંડ્યા છે, કોઈ હતું નહીં ત્રીજું. એને ગાડી ઊભી રાખીને કહે ભાઈ હું લેવાનું બાતો છો, ખોટા ખોટા હું થયું તમારે? તો કે આ ખેતરની અંદર બાજરો કેટલો થાય? ઓલો કે ગમે એટલો થાય, તારે કામ હું જ. કે તમે મૂકો ને લપ. બેને છૂટા પડ્યા પછી ઓલા ભાઈ સજ્જન વ્યક્તિ હતા, એને પૂછ્યું કે આ ખેતર તમારું છે? તો કે ના. તો કોનું છે? એ નથી ખબર. કે તો તમે બાજરાનો ધંધો કરો? તો કે ના, એ નથી કરતા. તો તમારે થયું કેમ? તો કે બસ માથાકૂટમાં મેં કીધું 250 થાય ને, આ કે 500 થાય. એમાં હવે નથી ખેતર એનું, નથી એને વાગ્યું, નથી વેપારી, એને ખબર નથી કોનું છે, તોય લોહી લુહાણ થઈ ગયા. લ્યો આ શેમાંથી થયું? આ વિદુરજી મહારાજ કહે છે કે હે રાજા, કોઈ દાડો વાત વિવાદ કરવો, એમાં ખોટા માણસો આરે તો કરવું જ નહીં, એમાંથી કાંઈ ન મળે ભાઈ. રેતી પીલવાથી કોઈ દાડો તેલ નીકળે? શક્ય જ નથી. તેલ પીલો તો વળી તેલ નીકળે, ફૂંકાઈ ગયેલી સિંગ પીલો તોય વળી નીકળે, પણ રેતી પીલવાથી તેલ નીકળે? ઘણા માણસો એવા હોય. અહીંયા રાજાને કહે છે કે હે રાજા, વાદ વિવાદ કોઈ દિવસ કરવો નહીં. ગજબની વાત કરે છે. અવ્યાહૃતમ વ્યાહૃતા શ્રેય આહુ સત્યમ વદેત વ્યાહૃતમ તદ દ્વિતીયમ પ્રિયમ વદેત વ્યાહૃતમ તૃતીયમ ધર્મમ વદેત વ્યાહૃતમ ચતુર્થમ. ચાર પ્રકારની વ્યાહૃતમ એટલે બોલવું, સંસ્કૃતમાં એને વ્યાહૃતમ કહેવાય, બોલવું. અહીંયા એમ કહે છે બોલવા કરતાં મૌન રાખવું વધારે શ્રેષ્ઠ છે. કંઈ પણ થતું હોય બે જણની માથાકૂટ તો મૌન રાખવું શ્રેષ્ઠ છે. ક્યારેક બોલવું પડે તો એમ કહે છે મૌન કરતાં સત્ય બોલવું એના કરતાં શ્રેષ્ઠ છે. સમજો, પહેલાં તો મૌન રાખવું, આપણે કંઈ માથાકૂટ બે વચ્ચે ન હોય તો મૌન રાખવું, અને એમ લાગે કે અહીંયા આપણે બોલવા જેવું છે તો સાચું બોલવું. અહીંયા વિદુરજી એમ કહે છે કે હે રાજા, સત્ય પણ એમાં એ વ્યક્તિનું હિત ભેળવીને બોલવું. તમને સમજાય છે? એ વ્યક્તિનું હિત ભેળવીને બોલવું. અને છેલ્લી વાત કહે છે હિતની અંદર પણ ધર્મને અનુસારે બોલવું, ધર્મય ભેળવવો. એમાં તમારા જ ઘરમાં સાસુ અને વહુને માથાકૂટ થઈ છે, તમે મધ્યસ્થી છો, તમે કાનો કાન બધું જ સાંભળ્યું છે, એ બે લપ કરે છે, વાંક કોનો છે એ તમને ખબર છે, અતિશય થયું પછી તમારે બોલવાની ફરજ પડે, પડે કે નહીં? તો તમારે તમારી ઘરવાળીનો પક્ષ રાખીને ખોટી હોય એ ખોટી હોય તો ઘરવાળીનો પક્ષ રાખીને ખોટું વિધાન ન કરવું, સત્ય બોલવું કે જો તું ખોટી છો આ વહુ સાચી છે, અથવા તો વહુને કહેવું જો તમે ખોટા છો આ તારી માં સાચી છે. પણ એ સત્ય જ્યારે ઉચ્ચારો ત્યારે એમાં બંનેનું હિત પણ ભેળું હોવું જોઈએ, ધર્માનુસાર હોવું જોઈએ, તો એની અસર થાય. ગમે ત્યારે ગમે એનો પક્ષ લઈને મંડિત પડો તો અસર થાય નહીં. અને વાંક હંમેશા નાનાનો જ આવે, મોટાનો તો કંઈ કોઈ કાઢતું નથી. બોલે તમે વાત સાંભળી હશે, બાપ દીકરો બે ફળિયામાં પેપર વાંચતા હતા, બેઠા હતા શાંતિથી, ઘરની અંદર ત્રણ વ્યક્તિ કામ કરતા હતા, એક તો એ છોકરાની વહુ, એક છોકરાની માં અને એક છોકરાની બેન. એમાં કંઈક રસોડામાં સાફ સફાઈ કરતા કરતા ઉપરથી મોટી જબર કાચની બરણી પડીને ધડામ જાનો અવાજ આવ્યો ને ફૂટી. એટલે પેપર વાંચતા વાંચતા એટલે છોકરાના બાપાએ કીધું, બેટા જો તપાસ કર, ઘરમાં આ કાચની અવડી મોટી બરણી ફોડી કોને ફોડી? આપણે રળી રળીને વારે વારે આ હમણે જ હું નવી બરણી લાવ્યો હતો, આ લોકો કંઈ ધ્યાન રાખતા નથી, તપાસ કરી બરણી ફોડી કોને? કહેશ છોકરો ઊભો ન થયો. અરે હું તને કહું છું, ખબર નથી પડતી, તું તપાસ કર બરણી કોને ફોડી. છોકરો કે પપ્પા મારે રસોડામાં જવાની જરૂર નથી, અહીંયા બેઠા બેઠા કહી દો બરણી કોને ફોડી. તને કેમ? તો કે મને ખબર પડી ગઈ. તો કે કોને ફોડી? એ કે બરણી મારા મમ્મીના હાથથી પડી ગઈ છે, મારા મમ્મીએ ફોડી. પણ તું અહીંયા બેઠા બેઠા કેમ કહીએ કે તારી માએ જ ફોડી? ઘરની અંદર તો તારી મા છે, તારી વહુ છે, તારી બેન છે. તો કે મમ્મી, બરણી ફૂટ્યા પછી પાછળથી બીજો જે બડબડાટ નથી ને, એટલે હું કહું છું. જો મારી ઘરવાળીના હાથથી બરણી ફૂટી ગઈ હોત તો એ બરણીના અવાજ કરતા છે ને મારી મમ્મીનો અવાજ ત્રણ ગણો વધારે આવે. હું હાથ ભાંગી ગયા છે, આ મારા છોકરો મારો ધણી કમાઈ કમાઈને લાવે છે, તારા બાપે હું અમારું ઢોળી નાખવા જ મોકલીશ? આવું બધું થાય. પછી ઓલા શેઠે જઈને તપાસ કરી, ત્યારે હકીકતમાં બરણી એ છોકરાની માએ જ ફોડી હતી. આ જગતમાં એક નિયમ છે, ભૂલ મોટાની હોય તો નાનાને જ લોકો હળી કર્યા કરે. એ ક્યાં જોવે છે? યા વિતુરજી બહુ મસ્ત વાત કરે છે કે હે રાજા, પેલા તો બોલવું જ નહીં, બોલવું તો સત્ય બોલવું, પણ એમ લાગે કે અહીંયા સત્ય બોલવા જેવું નથી તો મૌન રાખવું. એક આશ્રમમાં ત્રણ તપસ્વી તપ કરતા હતા, ધરતીથી ઉપર બેસતા હતા, સાથે બેસતા ને સાથે તપ કરતા. બહુ અદ્ભુત પ્રસંગ છે, પુરાણોનો છે. એમાં એ આશ્રમમાં એક સર્પ આવ્યો. આ તો સાધુ, સર્પ રે નો પોસાય તો એને કાઢી ન મુકાય. સંતોને એમ થયું કાંઈ વાંધો નહીં, ક્યારેક જતો રહે, આવ્યો છે એવી રીતે જતો રહે. સમય કેટલાય દિવસ થઈ ગયા, એમાં એક દિવસ સમળી સર્પ બરાબર બહાર નીકળ્યો છે, સમળી લઈને આકાશમાં ચૂથી નાખ્યો સર્પને. એમાં એક સાધુ બોલ્યા, રે દુષ્ટા, રે દુષ્ટા, તું નહીં ક્યાં પાપ કર્યા? હે દુષ્ટ, ત્યાં હું પાપ કર્યું? તે સાધુ ઉપર હતા ધમશાના ધમ ધરતી ઉપર. એ કાંઈ ખોટું બોલ્યા હતા? સાચું જ બોલ્યા, પણ બોલવા જેવું અહીંયા નહોતું. એ એનો આહાર છે, ઓલી લઈ ગઈ છે, એને હું વાંધો છે? પાપ લાગે તો એને લાગશે, તારે શું છે? ધમશાના ધમ હેઠા પીડા. બીજા સાધુ એવા બોલ એવું બોલ્યા, ભદ્રમ કૃતમ, ભદ્રમ કૃતમ, ભદ્રમ કૃતમ, તે બહુ સારું કર્યું, તે બહુ સારું કર્યું, આ સાપને લગી એ ધમશાના ધમ હેઠા પીડા. એકે એમ કીધું કે તે ખોટું કર્યું તોય હેઠા પીડ્યા, એકે એમ કીધું કે તે સારું કર્યું તોય હેઠા પીડ્યા. એક સંત મૌન રાખીને જોઈ રહ્યા, કાંઈ બોલ્યા નહીં, એ એમનામ અધર રહ્યા. એટલે અમુક વસ્તુમાં ક્યારે વિધાન કરવું નહીં, મૌન રહેવું. બળદેવજીએ જ્યારે રુક્મિણીને મારી નાખ્યો ત્યારે ભગવાન કૃષ્ણને બધા પૂછવા આવ્યા કે સારું કર્યું કે મોડું કર્યું? ભગવાન મૌન રહ્યા. એણે એમય ન કીધું કે સારું થયું, અને એમય ન કીધું કે ખરાબ થયું. ભગવાન કે માથા કૂટ જ નહીં, જો બોલ્યા હોત તો ઘરમાં ઝઘડો થાય, કારણ કે જો એમ કીધું હોત બહુ સારું કર્યું આરાધમાં નાખ્યો તો રુક્મિણીને તરત ખોટું લાગે, મારો ભાઈ અને મારી નાખ્યો ને તમે સારું કહો છો તો રિહાત, અને એમ કીધું સારું બિચારાને ખોટું કર્યું મરાય નહીં હો આવી રીતે તો બળદેવજીને ખોટું લાગે. કહેલા હાંજ પડે હો ગાળ્યું દેતો જ તને, અને મેં મારી નાખ્યો તો હું ખોટું કર્યું? હવે હતું એવું, રુક્મિણીની બેને કૃષ્ણના ઘરમાં, રુક્ષ્મણીની દીકરી કૃષ્ણના છોકરાના ઘરમાં, અને રુક્મિણીના છોકરાની છોકરી કૃષ્ણના ઘરમાં. હવે કૃષ્ણ કરવું શું? પછી ત્રણેય ભત્રી કાકી શું કહેવાય, ભાઈ ભત્રીજી એક થઈ જાય ને, અને બાયું જયારે એક થઈ જાય ને ત્યારે તમારા ધોત્ય હાથમાં ન રહે હું ભાઈ, હા ભૂકા કાઢી નાખે, માથા વાળી ન રહેવા દે. એટલે ભગવાન કે આપણે મૌન જ રાખવું છે, આપણે કાંઈ લપ કરવી નથી. એટલે ન બોલાય. આપણા સ્વામિનારાયણ ભગવાનની આવી એક વાત છે, મહારાજ તપ કરવા માટે ગયા, ઓલો કાળ ભેરવ આવ્યો, નીલકંઠ વર્ણી તો તપસ્વી છે, કાળ ભેરવ આવ્યો એટલે પછી ભગવાનને મારવા જે આવતો ત્યાં હનુમાનજી આવ્યા, હનુમાનજીએ મરી મરીને ધોઈ નાખ્યો. એટલે વર્ણીએ એમ પણ નથી કીધું કે હનુમાનજી તમે ખોટું કર્યું, હું લેવા માર્યું, અને એમય નથી કીધું બહુ સારું કર્યું, પ્રસાદી આપ્યું. ભગવાન કે આપણે હું લેવા બોલવાનું, જે કરવાનું હતું ભગવાને બાર બાર કરી દીધું. એટલે અહીંયા વિદુરજી બહુ મસ્ત, આ એટલી બધી ગજબની વાત છે, કહેતે અન કહે બહુ ભલો. તમને સંસ્કૃતમાં ન સમજાય એટલે ગુજરાતી સાખી લખી લાવ્યો છું. કહેતે અન કહેવો ભલો, તાહિતે સત્ય સાર, સત્ય સે પ્રિય, પ્રિય સે ધર્મ, એહી અનુક્રમ અતિસાર. પહેલાં તો બોલવું જ નહીં, બોલવું તો સત્ય બોલવું, સત્ય બોલવું પણ પ્રિય બોલવું, પ્રિય પણ ધર્મ અનુસાર બોલવું, જેમાં બંનેનું હિત સમાયેલું હોય. આ વાત હૃદયમાં લખી રાખજો, કારણ કે આપણને બધાને કાયમ બહુ કામ લાગે એવી છે. અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે પુરુષ સ્વતંત્ર છે, જેવો થવા ઈચ્છે એવો ઈ થાય છે, ગમે એવો થવા ઈચ્છે, એનામાં શક્તિ છે, સમર્થતા છે. એ મોટી ઉંમરે પણ વિદ્વાન થઈ શકે, આ જેવો થાય. સંકલ્પ કરવો પડે ઈમાનદારીપૂર્વક. માણસની અંદર એવી તાકાત છે રાજા, તમે જો એમ કહેતા હોવ, વિદુરજી કહે છે કે મારાથી આ થતું નથી, કેમ ન થાય? વાત તો માત્ર એક જ છે ને, નીતિ પ્રમાણે પાંડવોને આપી દેવાની. છેલ્લે હું આ વાત કરું છું ને, છેલ્લે તમે એમ જ કહેવાનો છો દુર્યોધન માનતો નથી, તો રાજા તમે છો ને, દુર્યોધન માને કેમ નહીં? સરસ મજાની વાત સમજાવતા એમ કહે છે કે હે મહારાજ, તમે જે ધારો તે થશે, તમારા હાથમાં સર્વનું કલ્યાણ છે. મિથ્યા આચરણ નહીં કરતા, મિથ્યા ભાવ પણ મને નહીં દેખાડતા, કારણ કે તમારી વાણી કરતા તમારા ચહેરાને હું વધારે વાંચી શકું છું. સમજાણી આ વાત? વિદુરજી કહે છે કે તમારી વાણી કરતા હું તમારા ચહેરાને વધારે વાંચી શકું છું. તમે મારી પાસે ખોટો ખોટો ડોળ કરો અને એમ કહો કે વિદુર મારે તો આપી દેવું છે પણ હું આપી શકું એમ નથી, તો મને ખબર પડી જાય તમે બોલો છો બીજું અને અંતરમાં બીજું છે. તમે ધારો તો કેમ તમે ન આપી શકો? માણસ ધારે તે થાય, ભણતા પંડિત નીપજે અને લખતા લઈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય, પોપટ પણ અભ્યાસથી શીખે બોલતા બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. માણસ એમ કે મને કાંઈ મળતું નથી, હું કાંઈ કરી નથી શકતો, તો એ માણસનો વાંક છે, ભગવાનનો નહીં. ભગવાને તો શક્તિ આપી જ છે, એ ધારે તે કરી શકે એમ જ છે. હે મહારાજ, તમને સત્ય વાત હું કહું છું ને, એનું કારણ એક જ છે, હું તમારું હિત ઈચ્છું છું. અહીંયા મિત્રતાની વાત આવે છે ભક્તો. મિત્ર હોય એ દુઃખ લગાડીને પણ પોતાના મિત્રને સત્ય વાત કહી શકે, કારણ કે એને ઓલાનું હિત જોવું હોય, પોતાનો સ્વાર્થ નહીં. અને સ્વાર્થી માણસ હોય ને એ નકરા વખાણ કરી, એટલે ઉંદરડો કેમ ફોલી ખાય એમ ફોલી ખાતો હોય. તો વિદુરજી મહારાજ કહે છે મિત્ર કેવા કરવા, મિત્ર કેવા કરવા એની વાત કરે છે. નતન મિત્રમ યસ્ય કોપાત બિભેતિ યદ્વા મિત્રમ શંકિતેનો ઉપચર્યમ. વિદુરજી મહારાજ કહે છે, એવો મિત્ર ક્યારેય ન કરવો કે જે મિત્રના કોપની બીક હર હંમેશ રહ્યા કરે. ઘણાય છે ને કાચના વાસણ જેવા સ્વભાવવાળા હોય, એને જાળવી જાળવીને મૂકવા પડે, એને સાફ કરવા હોય ને તો જાળવી જાળવીને કરવા પડે, ધ્યાન રાખવું પડે. ક્યારે તૂટી જાય, એને ક્યારે ખોટું લાગી જાય, ક્યારે રિહાઈ જાય. હોય ને આવા તમારા ઘરમાં આવા માણસો એકાદ હોય, એને જાળવી જાળવીને જ કહેવાય, હા, નકર ફૂટી જાય ભાઈ, ત્યારે જ રિહાઈ જાય, નથી ખાવું તો આપણે કરવું. હું અમારે આ બધી ઉપાધિ હોય, અમારે તો ક્યાંય છેડા છેડી બાંધી જ ન હોય. હા, અને જાળવી જાળવીને ધ્યાન રાખવું પડે. એમ કહે છે, જે મિત્રના કોપની બીક લાગે એને મિત્ર જ ના કહેવાય, અને જે મિત્રની સાથે શંકાપૂર્વક વર્તન કરવું પડતું હોય કે આરો આમ કરશે કે આમ કરશે, એને મિત્ર જ ન કહેવાય. જાકે કોપ હુકો ડર આવે, સો જગ મેં નહીં મિત્ર કહાવે. જાકુ સેવત શંકિત રહેનો, તાકુ પુનિ નિજ મિત્ર ન કહેનો. જે મિત્રની ઉપર સતત શંકા રહેતી હોય એને પણ અહીંયા વિદુરજી કહે છે, એને મિત્ર જ ન કહેવાય. જે મિત્રના કોપની બીક લાગે એને મિત્ર ન કહેવાય. વિદુરજી મહારાજ કહે છે, ચલચિત્તસ્ય વૈપુંસો વૃદ્ધાનનુપસેવનમ. જેનું ચિત્ત સતત ચંચળ હોય છે એવાને પણ મિત્ર કરવો નહીં. સતત ચંચળ, એક વાત ઉપર કોઈ દાડ અડગ હોય જ નહીં, એનો ભરોસોય ન કરવો અને મિત્રતાય ન કરવી. શાકભાજી લેવા ગયો હોય તો પાંચ રેકડી હોય ને તો એને એમ ત્યાં રંગણા લો, બટેટા લો, કારેલા લો, તુરિયા લો, ભીંડો લો, મૂળા લો, ગાજર લો, એમ નામ કરતાં કરતાં દસ વખત આટા મારે તો લીધા વિના આવે, આનું નામ ચંચળ ચિત્ત કહેવાય. આજે આ વાત કરી હોય તો પછી ઘડીક પછી બીજી વાત કરે, ઘડીક પછી બીજી વાત કરી હોય તો ઘડીક પછી ત્રીજી વાત કરે. એવાની સાથે કામ ન કરવું અને એવાની સાથે મિત્રતાય ન રાખવી. ચોખ્ખી વાત કરે છે, ચંચલ ચિત્તસ્ય વૈપુંસો. ચંચળ ચિત્ત હોય, જે એક વાત ઉપર કોઈ દાડો અડગ ન રહેતા હોય, એનો ભરોસો લાંબો વિદુરજી મહારાજ કે કરવો નહીં. અહીંયા બહુ ગજબની વાત કરે છે કે હે રાજા, અકસ્માત એવું કુપ્યતી, ઘડીકમાં ખીજાઈ જાય અને ઘડીકમાં રાજી થઈ જાય, એવાની સાથે પણ મિત્રતા ન કરવી. અહીંયા દ્રષ્ટાંત બહુ સરસ મજાનું આપ્યું છે. કેવું દ્રષ્ટાંત આપ્યું જુઓ. વાદળાઓ જેમ ચંચળ છે, ઘણી વખત વાદળાઓ છે ને ખોટા ખોટા હરુડવા માંડતા નથી, વાદળાનો કાંઈ ભરોસો કરે, વરસે ન વરસે ક્યારેક હરુડવા માંડે. એમ ઘણા માણસો એવા હોય છે, ગમે એમ આ ધૂણવા માંડે, ગમે ત્યારે હરુડવા માંડે, ધડબડાટી બોલાવી નાખે, પાછા ઘડીકમાં શાંત થઈ જાય. વિદુરજી મહારાજ કે એનાથી તો આઘું જ રહેવું, એને મિત્ર કોઈ દાડો કહેવો જ નહીં. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૃષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદ દોભી ભયંકર. જો કેટલી ગજબની વાત કરી. આ જેનું ચિત્ત વ્યવસ્થિત નથી, જેનું ચિત્ત સ્થિર નથી, જેનો નિર્ણય સ્થિર નથી, એની પ્રસન્નતા ભયંકર છે. એ કદાચ આપણી ઉપર ક્યારેક રાજી થઈ જાય ને અને આપણા વખાણ કરવા માંડે ને, અરે તમે તો બહુ આમ છો ને, તમારા વગેરે આમ હાલે જ નહીં, તમારી તો જરૂર પહેલાં પડે ને, આવું બધું કરવા પડે કરવા માંડે તો આપણે હાથ જ જોડવા, કારણ કે એનો ભરોસો કરાય જ નહીં. ક્યારે હરુડવા માંડે ને ક્યારે રાજી થાય કે નક્કી જ ન હોય. વિદુરજી મહારાજનું આ વિધાન છે ને, એ તો વર્ષોનો નિચોડ છે ભાઈ. હા, અને આપણને બધા આ અનુભવમાંથી પસાર નથી થતા. મિત્રતા તો અહીંયા વિદુરજી કે કોને કહેવાય કે સુખમાંય હારે અને દુઃખમાંય હારે. કોઈ દાડો છોડે નહીં, કૃષ્ણ ભગવાને સુદામાને છોડ્યા? આ સ્વામી એક બની ગયેલો પ્રસંગ હરિકેશ્વર સ્વામીએ બહુ સરસ મજાનો કીધો છે. એક ગામમાં બે ભાઈબંધો હતા, નામ એને બદલ્યા છે શંભુ અને લાભુ. સમજવા જેવી વાત છે. બે જણા ભણતા હતા, બે યુવાન. એમાં એમ કહેવાય છે કે શંભુ શહેરમાં ભણતો હતો, લાભુ હતો એ ઘરે ભણતો, પણ એને કંઈ ભણવામાં બહુ જામ્યું નહીં એટલે ખેતી કરવા માંડ્યો. આના લગ્ન થઈ ગયા, થોડો મોટો હશે. અચાનક શંભુના બાપા મરી ગયા એટલે એને શહેરમાંથી ઘરે આવવું પડ્યું. એટલે લાભુને ખબર પડી કે મારો મિત્ર ભણવામાં હોશિયાર છે. એણે કીધું કે ભાઈ તું ભણવાનું ચાલુ રાખ. તે કે ના, મારી માં છે એનું કોણ ધ્યાન રાખે, આ ખેતી કોણ કરે, મારી માને છોડીને મારે ભણવું નથી. તે કે નહીં, તારી માને હું ઘરે રાખીશ, મારા ઘરે. અને સાંભળ, તારી ખેતી હું કરીશ, બસ તું ભણ, તારો ખર્ચો બધો હું કરીશ, તું ભણ. ભણીને બહુ મોટો સાહેબ થયો, બહુ મોટો સાહેબ, મોટા મોટી હારામહારી સરકારી નોકરી મળી, પોતાની માને લઈ ગયો, મોટો જબર બંગલો બનાવ્યો. સમય જતાં જતાં આ દેશમાં દુકાળ પડ્યો, 2 વર્ષ દુકાળ પડ્યો ભયંકર. શંભુને ખબર પડી કે મારો ભાઈ પણ લાભુ દુઃખમાં છે, ગાડી લઈને આવ્યો. લાભુને કીધું કાલ ગાડીમાં બેસી જાઓ, તું તારી માં તારા બાપા તારી ઘરવાળી બધા બેસી જાઓ. પણ ક્યાં જાઉં, મને કાંઈ આવડતું નથી, હું કાંઈ ભણેલો ને, તું હાલ કે મારી યાર. શહેરમાં લઈ ગયો, પોતે જે સોસાયટીમાં રહેતો હતો એ સોસાયટીમાં હારામહારો બંગલો આપ્યો. આ મારે 2 દિવસ થયા ને પેલો આવ્યો એની પાસે, ભાઈ આવડો મોટો બંગલો, આનું કેટલું બધું ભાડું હોય, મારે અહીંયા રહેવું નથી, મને ફાવશે નહીં, મને તું ઘરે મૂકી દે. તે કે નહીં, આ મારા ભાઈબંધનો બંગલો છે, તારી પાસે ભાડું માગવા નહીં આવે, તમ તાર શાંતિ જ રહે. દિવસો ઉપર દિવસો જાય, હારામહારી નોકરી ગોતી દીધી, કારણ કે આ સરકારી માણસ હતો એટલે એનો વગતો હોય, ગોતી દીધી, આ નોકરી કરવા માંડ્યો. બદલી થઈ શંભુની. શંભુ કે જો હું જાઉં છું, મારી બદલી થઈ છે, તું અહીં શાંતિ રહે, પણ આ બંગલાનું ભાડું, તે કે ભાડું માગવા નહીં આવે, આપણો જ બંગલો છે. એકાદ 2 વર્ષ થયા, આખી સોસાયટીની મિટિંગ થાય ને, આ શંભુ ગયો એટલે મિટિંગ થઈ એટલે આ ભાઈને આમંત્રણ આપ્યું, હાલો ભાઈ તમે આ સોસાયટીના સભ્ય છો. તો કે ભાઈ આ બંગલો તો મારો નથી, કહે છે હું તો ભાડે રહું છું, જે માલિકનો હોય એને બોલાવો. ત્યારે ઓલા લોકોએ કીધું કે ભાઈ બંગલો તમારો છે, તમારા નામનો દસ્તાવેજ છે, આ જો કાગળિયા અમારી આગળ છે. ત્યારે એને ખબર પડી, ઓહો મારા ભાઈ બધે મને બંગલો લઈ દીધો છે, તો એ કોઈ દાડ મોઢેથી બોલ્યો નહીં, આનું નામ મિત્ર. 5 રૂપિયા આપે ને 500 રૂપિયાની જાહેરાત કરે ને, આને મિત્ર ન કહેવાય, આને તો લપોડ સંઘ કહેવાય, બોલ બોલ કરે નોકરું. આવી હતી ને લપોડ સંઘની વાત, એને મિત્ર કહેવાય. તમે બીમાર હો, ઓલાને ખબર પડે કે આ બિચારો માણસ બીમાર છે, શક્તિ નથી, અને છાનામાના ગાડલા હેઠે 5000 રૂપિયા મૂકી જાય ને, એને ભાઈબંધ કહેવાય. આખા ગામમાં જાહેરાત કરે, એને કોઈ દિવસ ભાઈબંધ કહેવાય નહીં. અહીંયા વિદુરજી એમ કહે છે, અકસ્માત એવ કુપ્યતિ પ્રસિદ્ધંત્યન અનિમિત્ત. કોઈ પણ નિમિત્ત ન હોય અને પ્રસન્ન થઈ જાય, કોઈ પણ નિમિત્ત ન હોય, કાંઈ પણ થયું ન હોય અને ખીજાઈ જાય, એને કોઈ દિવસ ભાઈબંધ કહેવાતો નથી. હે રાજા, તમે એવા લોકોની સાથે રહો છો કે કારણ વિનાનો ક્રોધ કરે અને કારણ વિનાની પ્રશંસા કરે. આ તમારો સંતાપ દૂર નથી થતો એનું મેઇન કારણ તમારી સાથે રહે છે એવા લોકો. અને એ મહારાજ આમ નામ જો સંતાપ કરશો ને તો વાત કરે છે, સંતાપાદ ભ્રશ્યતે રૂપમ, સંતાપાદ ભ્રશ્યતે બલમ. સંતાપ કરવાથી, ચિંતા કરવાથી તમારા રૂપનો નાશ થઈ જાય, સંતાપ કરવાથી તમારા બળનો નાશ થઈ જાય, અને હે મહારાજ સંતાપ કરવાથી તમારા જ્ઞાનનો નાશ થઈ જાય, અને સંતાપ કરવાથી તમને વ્યાધિ વધશે. મૂલ્યવાન ખોટી ચિંતા કરો છો. ચિંતા કરવાથી, ઈર્ષ્યા કરવાથી 2 વસ્તુ થાય, એક તો રૂપનો નાશ થાય અને બીજા પેટના દર્દો વધે અને માથાનો દુખાવો વધે. સતત અંદર રાખ્યા જ કરે, ધૂંધવાણા કરે ને, અને માથું દુખે, પછી ડૉક્ટર ગોળીઓ આપી આપીને ગુજરી જાય ને તો આને સારું થાય, કારણ કે અંદર મોટી ગોળી બેઠી છે, એને કાઢવી પડે. એટલે અહીંયા એમ કહે છે કે મહારાજ તમે આ બધું છોડી દો, શા માટે આ સંતાપ ખોટો કર્યા કરો છો, તમારા હાથની વાત છે, તમે ધારો એ થાય એમ છે. આવી જ્યારે વાત કરીને ત્યારે આ ધૃતરાષ્ટ્ર હવે બોલે છે, હવે જે બોલે છે ને સમજવા જેવું. ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યા કે હે વિદુર, તું કહે બહુ સાચી વાત છે, પણ શું કરું? લાકડામાં રૂંધાયેલા અગ્નિની પેટે સૂક્ષ્મ ધર્મથી રૂંધાયેલા યુધિષ્ઠિર રાજા સાથે મેં કપટ કર્યું છે. આજે બોલ્યા, આટલા દિવસ ઉપદેશ આપ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર મહાન ધર્મવાળા છે, મેં એની સાથે નકરું કપટ કર્યું છે. હવે મને ખ્યાલ આવે છે કે મેં ખોટું કર્યું છે, પણ આ જે ઉદ્વેગ છે, ધર્મરાજની સાથે જે મેં કપટ કર્યું, એ કપટ કરીને અને એ લોકોને જે ક્રોધ આવ્યો છે એને કરીને મને એવું લાગે છે કે મારો એકેય છોકરો બચશે નહીં. ધૃતરાષ્ટ્ર કહેશો મારો એકેય છોકરો નહીં બચે, કારણ કે એ મારા છોકરાઓને મારી નાખશે. હે વિદુર, મને શાંતિનો માર્ગ બતાવો ને. લ્યો, અત્યાર સુધી બતાવી હું અશાંતિનો માર્ગ બતાવ્યો, અત્યારે કે મને શાંતિનો માર્ગ બતાવી ને. કે કેવો માણસ છે આ, તમે જોવો તો ખરા. વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, શાંતિ તો જ થાય કે તમારો લોભ છૂટે. આ જે સીટનો લોભ છે ને, જેને એક વખત બેસી ગયા હોય ને એને જ ખબર હોય એનો સ્વાદ કેવો છે. તકલીફ બહુ થાય. કેટલી ગજબની વાત કરે, જો લોભ જો છૂટશે તમને આ સત્તાનો, તો જ ચિત્તની વૃત્તિનો નિરોધ થાય અને તો જ તમને શાંતિ થાય. બાકી હે મહારાજ, લોભથી કોઈ દાડો શાંતિ થતી જ નથી. આ લોભ અને લાલચનું પાત્ર એવું છે ને, ભરાતું નથી. નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં. એક ભિક્ષુક પાત્ર લઈને એક શેઠને ત્યાં આવ્યો. શેઠ રાજી થઈ ગયા. અરે તારું કામ થઈ ગયું? તો કે કેમ, આજ મારો બર્થડે છે, આ તો તારું પાત્ર છલકાવી દઉં. ત્યારે પેલા ભિખારી કીધું, સાહેબ આ મારું ભિક્ષા પાત્ર એવું ગજબનું છે કે આજ દિવસ સુધી આને કોઈ ભરી જ નથી શક્યું. અરે આજે હું ભરી દઉં, પણ કોઈ ભરી જ નથી. અરે ભરી દઉં. શેઠ ઘરમાંથી જઈને રૂપિયાની થપ્પીઓ લઈ આવ્યા, પાંચ પાંચ રૂપિયાની મોટી મોટી થપ્પી નાખી, અંદર જતી રહી, ક્યાં ગઈ ખબર ન પડી. દસ દસ રૂપિયાની થપ્પી લઈ આવ્યા, સો સો રૂપિયાની લઈ આવ્યા, પચાસ પચાસ રૂપિયાની લઈ આવ્યા, પાત્ર ભરાણું નહીં, પાંચસો પાંચસો રૂપિયાની લઈ આવ્યા તોય નો ભરાણું, હજાર હજાર રૂપિયાની લઈ આવ્યા તોય નો ભરાણું. શેઠ હાથ જોડી ગયા, હે તેરે પાત્ર મેં હે ક્યાં, ઇસમે હે ક્યાં. તો કે સાહેબ, લોકોની પાસે લાકડાના પથ્થર હોય, લોકોની પાસે સ્ટીલના પથ્થર હોય, આ છે ને માણસની ખોપરીનું છે, એટલે આ નહીં ભરાય. સમજાણું, આ માણસની ખોપરી એવી લોભી છે, અને લોભ ખાલી પૈસાનો જ નથી, સત્તાનો લોભ હોય છે, માનનો લોભ હોય છે, પાંચ પાંચના લોભ હોય છે. એટલે અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે હે મહારાજ, શાંતિ તો જ થાય તમને કે તમે સત્તાનો લોભ છોડી દો. હવે તો હાવ ગઢા થઈ ગયા, હવે તમારે હું સત્તા કરવી છે? આપી દો છોકરાને, ભાગ પાડી દો બેયનો. શાંતિ જોતી હોય તો તમારે વનમાં જવાના સમયે તમને રાજ્યની લાલચ લાગી છે, શાંતિ ક્યાંથી થાય? હું તો તમને બધી શાંતિ